ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. ગુજરાતી સાહિત્યના એક બહુ જ મોટા ગજાના વિવેચક નવલરામ લક્ષ્મીરામ પંડ્યા.
હા, નવલરામ પંડ્યા 1836 થી 1888, 19મી સદીના ઉત્તરાર્ધના ખૂબ મહત્વના ચિંતક.
બરાબર. અને એમનો એક લેખ છે હાસ્યરસ અને અદ્ભુત રસ. આપણે આજે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું.
આમ તો મૂળ લેખનું નામ હાસ્યરસ વિશે હતું, પણ પછી અદ્ભુત રસની ચર્ચા પણ એટલી વિસ્તારથી હતી કે સંપાદકે નામ બદલ્યું.
અચ્છા, તો આપણો આજનો હેતુ એ છે કે નવલરામ હાસ્ય અને અદ્ભુત રસને કઈ રીતે જુએ છે, સાહિત્યમાં એ કેવી રીતે જન્મે છે, એમના મુખ્ય વિચારો શું છે, એ બધું સમજવાનો પ્રયત્ન કરીશું.
બરાબર,
ચાલો તો આમાં ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ હતી આ ચર્ચાની? મતલબ નવલરામે આ લેખ લખ્યો એની પાછળ કોઈ ખાસ કારણ હતું?
હા, બિલકુલ. વાત એમ હતી કે કવિ નર્મદે નવલરામના એક નાટક ભટ્ટના ભોપાળા એની ટીકા કરી.
ઓહ, નર્મદે શું ટીકા હતી?
નર્મદનું કહેવું હતું કે આ નાટકમાં જે ઘટનાઓ છે એ અસંભવિત છે, મતલબ વાસ્તવિક નથી લાગતી, અને એટલે એમાં હાસ્યરસ નથી.
અચ્છા, એટલે નર્મદ અને એ સમયના બીજા લોકો એમ માનતા કે સાહિત્ય અને એમાંય હાસ્ય એ તો વાસ્તવિક જ હોવું જોઈએ, કુદરતનું ચિત્ર.
હા, બરાબર, કુદરતનું ચિત્ર એ જ શબ્દ. પણ નવલરામ આ વાત સાથે સહમત નહોતા, એટલે એમણે જવાબરૂપે અને હાસ્યના સ્વરૂપને સ્પષ્ટ કરવા આ લેખ લખ્યો.
તો નવલરામનો મુખ્ય તર્ક શું હતો? એમણે શું કહ્યું હાસ્ય વિશે જે નર્મદથી અલગ હતું?
નવલરામની મુખ્ય દલીલ, અને આ ખરેખર મહત્વની છે, એ હતી કે બીજા રસો કરતા હાસ્ય અલગ છે. એ હંમેશા કંઈ વાસ્તવિકતાની સીધી નકલમાંથી નથી આવતું.
તો પછી શેમાંથી આવે?
એમણે કહ્યું કે ઘણીવાર હાસ્યરસ વાસ્તવિકતાથી થોડું દૂર જઈને, એટલે કે અસંભવિતતા અને અતિશયોક્તિમાંથી જન્મે છે.
અસંભવિતતા એટલે ઇમ્પ્રોબેબિલિટી અને અતિશયોક્તિ
એક્ઝેજરેશન. હા, એમણે તો ત્યાં સુધી કહ્યું કે હાસ્ય એ કુદરતની વિકૃત નકલ છે, મતલબ થોડી મરોડીને રજૂ કરેલી વાત. સીધે સીધું કુદરતી સૌંદર્ય કે ઘટના બતાવો તો ભાગ્યે જ હસવું આવે.
અહીં વાત ખરેખર રસપ્રદ બને છે, કારણ કે આપણી સામાન્ય સમજ તો એ જ હોય કે સારું સાહિત્ય એટલે વાસ્તવિકતાની નજીક હોય. તો નવલરામે પોતાની વાત સાબિત કરવા કંઈ ઉદાહરણો આપ્યા હશે ને?
અરે, ઉદાહરણોની તો ભરમાર છે એમના લેખમાં, અને ખાલી ગુજરાતી નહીં, પશ્ચિમી સાહિત્યમાંથી પણ ખૂબ લીધા છે.
ઓ વાહ, જેમ કે?
જેમ કે પેલો મિગેલ દે સર્વાન્તિસનો ડોન ક્વિકસોટ, યાદ છે? પેલો ઘેટાના ટોળાને દુશ્મનનું લશ્કર સમજીને લડવા દોડે છે.
હા હા, બરાબર.
તો નવલરામ પૂછે છે, શું આ સંભવિત છે? શું કોઈ આવું કરે? પણ છતાં આખી દુનિયા એલા પર હસે છે.
સાચી વાત છે. બીજું કોઈ ઉદાહરણ?
શેક્સપિયરનું કોમેડી ઓફ એરર્સ, બે જોડકા ભાઈઓ એટલા સરખા કે એમની પત્નીઓ પણ છેતરાઈ જાય. આ શક્ય છે ખરું? નવલરામ કહે છે અસંભવિત છે, પણ હાસ્ય તો જબરજસ્ત પેદા કરે છે. પછી ગોલ્ડસ્મિથનું શી સ્ટૂપ્સ ટુ કોન્કર હોય, કે ધ ગુડ નેચર્ડ મેન, ડિકેન્સના પિકવિક પેપર્સના પાત્રો હોય, આ બધામાં અસંભવિતતા અને અતિશયોક્તિ છે.
એટલે મોટા ગજાના પશ્ચિમી લેખકો પણ હાસ્ય માટે અસંભવિતતાનો આધાર લેતા હતા, આ તો એમણે બતાવ્યું. અને આપણા ભારતીય કે ગુજરાતી સાહિત્યમાંથી?
એમાંથી પણ ઘણા, જેમ કે બિરબલની વાતો, પેલી સેવ તો કે તાજખાને કા દિયો વાઇલ વાત, એમાં શું વાસ્તવિકતા છે, પણ ચતુરાઈ અને રમૂજ છે.
હા, બિરબલની વાતો તો ખરી જ.
પછી પ્રેમાનંદના આખ્યાનો, નળાખ્યાનમાં દમયંતીના સ્વયંવરમાં આવેલા જાત જાતના ઉમેદવારોનું વર્ણન, કે સુદામા ચરિત્રમાં સુદામા ઘરે આવે અને પોતાની શણગારેલી પત્નીને જ ના ઓળખે.
હા, એ પણ ખરું.
આ બધું કંઈ રોજબરોજ બને એવું નથી, પણ હાસ્ય ઉપજાવે છે. પછી દલપતરામની કવિતાઓ, પેલો ગધેડીના કહેવાથી ખુશ થતો માણસ હોય કે મુસલમાનોની બોલીની નકલ હોય.
અને ભવાઈ લોકનાટ્યનું શું?
ભવાઈના વેશો તો આનું ઉત્તમ ઉદાહરણ છે. કજોળાનો વેશ, અડવાનો વેશ, ફકીરનો વેશ, આ બધા શું છે? સામાજિક કુરિવાજો, માણસના દંભ, મૂર્ખાઈ, આ બધા પર અતિશયોક્તિ ભરેલો કટાક્ષ જ છે ને, એનાથી જ તો હાસ્ય પેદા થાય છે.
બરાબર. તો આ બધા ઉદાહરણો આપીને નવલરામ શું કહેવા માંગતા હતા, એમનો મુખ્ય મુદ્દો શું હતો?
અહીં રસપ્રદ બાબત એ છે કે નવલરામ એવું કહેવા માંગે છે કે આ અસંભવિતતા કે અતિશયોક્તિ છે ને, એ હાસ્ય માટે કોઈ ખામી નથી, બલકે ઘણીવાર તો એ હાસ્યનો જરૂરી સ્ત્રોત છે.
ઓ, એટલે એના વગર હાસ્ય બને જ નહીં એમ?
લગભગ એમ જ. એ દલીલ કરે છે કે માણસની મૂર્ખાઈ, એનો દંભ, એનું ખોટું અભિમાન કે સમાજની કોઈ વિચિત્રતા, આ બધું અસરકારક રીતે બતાવવું હોય ને તો લેખકો જાણી જોઈને અતિશયોક્તિનો ઉપયોગ કરે છે. એમના પોતાના શબ્દો છે, એ અતિશયોક્તિમાં જ હાસ્યરસ રહ્યા છે.
વાહ, એટલે સીધું બતાવવા કરતાં થોડું વાંકુચૂકું બતાવો તો વધારે અસર કરે એમ, હસાવીને?
હા, કદાચ એમ કહી શકાય. વાસ્તવિક ચિત્ર કદાચ માહિતી આપે, પણ અતિશયોક્તિવાળું ચિત્ર આપણને ચોંકાવે, હસાવે અને કદાચ સત્યની વધુ નજીક લઈ જાય.
તો પછી હાસ્યની આખી પ્રક્રિયા શું છે? મતલબ એ કામ કેવી રીતે કરે છે? કોઈ વસ્તુ આપણને રમૂજી કેમ લાગે છે? નવલરામે આના પર પણ વિચાર્યું હશે?
હા, ચોક્કસ. એમણે હાસ્ય પાછળના મનોવિજ્ઞાનને સમજવાનો પણ પ્રયાસ કર્યો છે. એમણે કહ્યું કે હાસ્ય ત્યારે જ જન્મે જ્યારે પરિસ્થિતિમાં કંઈક વિચિત્રતા હોય, પણ એ વિચિત્રતા નિર્દોષ કે અનુપદ્રવી હોય.
અનુપદ્રવી એટલે હાર્મલેસ, જેનાથી કોઈ નુકસાનનો ડર ના હોય.
બરાબર. જો કોઈ વિચિત્રતા ડરાવણી લાગે તો પછી હાસ્ય ના આવે, ભય લાગે અથવા અણગમો થાય. દાખલા તરીકે, કોઈ માણસ માથા પર બે ચાર ટોપી પહેરીને નીકળે તો બાળકોને હસવું આવે.
હા,
પણ જો કોઈ વિચિત્ર દેખાતો માણસ હાથમાં છરી લઈને દોડતો આવે તો
ભય લાગે.
એટલે હાસ્ય માટે પેલી નિરુપદ્રવતા હોવી જરૂરી છે.
બરાબર. અને પેલી ઉદ્દેશરહિત કર્મની વાત પણ હતી ને, પર્પઝલેસ એક્શન.
હા, એ પણ મહત્વનું છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ દેખીતા કારણ વગર અથવા બહુ જ મામૂલી કારણસર કોઈ કામ કરે ત્યારે આપણને એ મૂર્ખામી ભર્યું લાગે. અને એ મૂર્ખાઈ ક્યારેક થોડો તિરસ્કાર મિશ્રિત આનંદ આપે જે હાસ્ય બની જાય. વળી એ કામનું પરિણામ કેવું આવશે એનો અંદાજ પણ મહત્વનો છે. જો લાગે કે આમાંથી કંઈ ખાસ નહીં થાય, હળવું પરિણામ આવશે તો હાસ્ય આવે, પણ જો ગંભીર પરિણામની શક્યતા લાગે તો પછી ચિંતા થાય.
જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ બતાવે છે કે હાસ્ય કેટલું વ્યક્તિલક્ષી છે, સબ્જેક્ટિવ. એકને જે રમૂજી લાગે એ બીજાને ન પણ લાગે.
બિલકુલ. દરેકની સમજ, સંજોગો અને મનોવૃત્તિ પર આધાર રાખે છે.
શું નવલરામે હાસ્યના બીજા કોઈ પ્રકારોની પણ વાત કરી છે આ સિવાય?
હા, થોડી વાત કરી છે. જેમ કે મોક એપિક્સ, એટલે કે કોઈ સાવ સામાન્ય હલકા વિષયનું વર્ણન બહુ ગંભીર મહાકાવ્ય જેવી શૈલીમાં કરવામાં આવે.
અચ્છા.
પછી આપણો કોઈ શત્રુ હોય પણ સાવ નબળો હોય અને એ કંઈક કરવા જાય ને નિષ્ફળ જાય તો આપણને હસવું આવે, એમાં થોડું આપણું અભિમાન પણ ભળેલું હોય. અને સાંસ્કૃતિક તફાવતો, એક સમાજની રીતભાત બીજાને વિચિત્ર લાગે અને હાસ્ય જન્માવે, જેમ કે હિન્દુ અને મુસલમાન રીતિઓ વચ્ચેના તફાવત પરથી થતી રમૂજ.
અને એક ખાસ પ્રકારનો ઉલ્લેખ હતો, ગાંડાના હાસ્ય જેવો ભયંકર રસ, એ શું હતું?
હા, એ ખરેખર નવલરામના વિશ્લેષણની ઊંડાઈ બતાવે છે. જ્યારે કોઈ માણસ પોતાની જ મજબૂરી, પોતાની નિષ્ફળતા કે પોતાની ખરાબ હાલત પર હસે ને, ત્યારે એ હાસ્યમાં ફક્ત વિનોદ નથી હોતો, એમાં દુઃખ, લાચારી અને ક્યારેક તો ભયાનકતાનો પણ અંશ હોય છે. એ બહુ જટિલ ભાવ છે, સાદું હાસ્ય નથી એ. આ બતાવે છે કે નવલરામ હાસ્યને કેટલી ગંભીરતાથી અને ઊંડાણથી જોતા હતા.
ખરેખર હાસ્યરસની આટલી બધી ઝીણવટભરી ચર્ચા પછી હવે આપણે એમના લેખના બીજા ભાગ પર આવીએ. અદ્ભુત રસ, સાહિત્યમાં જે આશ્ચર્ય, વિસ્મય કે ચમત્કારનો ભાવ આવે છે, એના વિશે નવલરામ શું કહે છે?
નવલરામ અદ્ભુત રસને વ્યાખ્યાયિત કરે છે એક પ્રકારના આનંદ આપતા આશ્ચર્ય તરીકે. આ ભાવ ક્યારે જન્મે? જ્યારે આપણે કંઈક એવું જોઈએ કે સાંભળીએ જે પહેલાં ક્યારે જોયું, સાંભળ્યું ન હોય, અથવા જેનું કારણ આપણી સામાન્ય સમજ કે ઇન્દ્રિયોના જ્ઞાનથી પકડાય નહીં.
એટલે જે સમજાય નહીં એવું કંઈક.
હા, અથવા જે અત્યંત અસામાન્ય હોય, અને જે ગુણને લીધે આ આશ્ચર્યનો ભાવ જન્મે છે એ ગુણ એ વસ્તુ કે વર્ણનમાં રહેલો હોય છે, અને એને જ નવલરામ અદ્ભુત રસ કહે છે.
અને અહીં પણ જેમ હાસ્યરસમાં હતું એમ નવલરામ કોઈક મહત્વનો ભેદ પાડે છે, ખરું ને? મને યાદ છે ત્યાં સુધી સાચો અને કૃત્રિમ અદ્ભુત રસ.
બિલકુલ, આ ભેદ પાડવો એ નવલરામના વિશ્લેષણની એક મોટી વાત છે.
ચાલો આને વધુ સમજીએ. કૃત્રિમ અદ્ભુત રસ એટલે શું?
એમના મતે કૃત્રિમ અદ્ભુત રસ બે રીતે પેદા થાય. પહેલો રસ્તો છે વર્ણનની યુક્તિ, એટલે કે લેખક કોઈ સાવ સામાન્ય ઘટનાને એવી રીતે વર્ણવે, એટલી રહસ્યમય રીતે,
હા,
કે વાચકને લાગે કે ઓહો અશું બની રહ્યું છે, પણ છેલ્લે ખબર પડે કે વાત તો સાવ સાદી હતી. એમણે કરણ ઘેલોનું ઉદાહરણ આપ્યું છે, પેલું હરપાળ સ્મશાનમાં સાધના કરે છે ત્યારનું વર્ણન.
હા, યાદ છે.
વર્ણન વાંચો તો લાગે કે કોઈ ભયાનક ભૂત મૂર્દાને ખેંચી રહ્યું છે, પણ અંતે શું નીકળે?
શિયાળ.
ઓ હા, તો નવલરામ કહે છે કે આનાથી વાચકને છેતરાયા જેવું લાગે, કારણ કે અદ્ભુતતા ઘટનામાં હતી જ નહીં, ખાલી વર્ણનની ચાલાકી હતી.
બરાબર.
એટલે એ કૃત્રિમ થયું. અને બીજો પ્રકાર કયો?
બીજો પ્રકાર છે કોઈ એવી વૈજ્ઞાનિક વસ્તુ કે ઘટનાનો ઉપયોગ કરવો જે જોનાર કે સાંભળનાર માટે નવી હોય. જેમ કે જેણે ક્યારે વરાળ યંત્ર જોયું જ નથી એને પહેલીવાર બતાવો તો જાદુ જેવું લાગે.
હા, એ તો લાગે જ.
અથવા વીજળીના પ્રયોગો, અજાણ્યા માણસ માટે તો એ ચમત્કાર જ છે, પણ નવલરામ કહે છે કે આ સાચો અદ્ભુત રસ નથી. કેમ? કારણ કે એ ફક્ત જોનારના અજ્ઞાન પર ટકેલો છે. જેવી એની પાછળની વૈજ્ઞાનિક સમજ આવે એટલે બધો અદ્ભુતતાનો ભાવ જતો રહે. આ પણ એક પ્રકારની યુક્તિ જ છે. તો પછી સાચો અદ્ભુત રસ કોને કહેવાય, એ શેમાંથી આવે?
નવલરામ મુજબ સાચો અદ્ભુત રસ બે મુખ્ય જગ્યાએથી આવે છે. એક, એવી ઘટનાઓ જે ખરેખર રહસ્યમય હોય, જેનું કારણ સમજવું અઘરું હોય, જે માનવીય બુદ્ધિની પહોંચ બહાર લાગે.
અને બીજો સ્ત્રોત?
બીજો અને કદાચ વધુ મહત્વનો સ્ત્રોત છે પ્રકૃતિના ભવ્ય, વિરાટ અને અદ્ભુત દૃશ્યનું વર્ણન, જેને નવલરામ કુદરતના પ્રૌઢ ચિત્રો કહે છે.
કુદરતના પ્રૌઢ ચિત્રો, દાખલા તરીકે?
જેમ કે અનંત આકાશનું વર્ણન હોય, કે તોફાની સમુદ્રનું, કે હિમાલયની ઊંચાઈ અને વિશાળતાનું. આ બધું જોઈને કે વાંચીને જે આશ્ચર્ય, જે વિસ્મય થાય છે, એ પ્રકૃતિની પોતાની અંદર રહેલી અદ્ભુતતામાંથી આવે છે. એમાં કોઈ યુક્તિ નથી. આને નવલરામ ઉચ્ચ કક્ષાની કવિતા માને છે.
બહુ સરસ. અને પેલી ઇન્ટરેસ્ટની વાત હતી ઉત્સુકતા, એ અદ્ભુત રસ સાથે કેવી રીતે જોડાય?
હા, નવલરામ ઇન્ટરેસ્ટ એટલે કે આગળ શું થશે એ જાણવાની જે આપણી તીવ્ર ઈચ્છા હોય છે, એને પણ અદ્ભુત રસનો જ એક પ્રકાર ગણે છે. એને ભવિષ્ય અદ્ભુત કહે છે.
ભવિષ્ય અદ્ભુત.
હા, સામાન્ય અદ્ભુત રસ કોઈ બનેલી ઘટના સાથે જોડાયેલો છે, આમ કેમ બન્યું અથવા આ શું છે. જ્યારે ઇન્ટરેસ્ટ ભવિષ્ય તરફ જુએ છે, હવે શું થશે. આ બંને ભાવો, આશ્ચર્ય અને ઉત્સુકતા, વાચકને વાર્તા સાથે જકડી રાખવામાં બહુ મોટો ભાગ ભજવે છે.
આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે કે આ ઉત્સુકતા અને આશ્ચર્ય વચ્ચેનો સંબંધ કેવો છે અને સાહિત્યમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે.
બરાબર. એ વાર્તાના પ્રવાહ અને વાચકના રસ માટે બહુ જ મહત્વનું છે.
તો આ બધી વાતચીત પરથી આપણે નવલરામના આ લેખના મહત્વ વિશે શું કહી શકીએ? ટૂંકમાં, ગુજરાતી વિવેચનમાં એમનું આ યોગદાન કેમ આટલું મોટું ગણાય છે?
ઘણા કારણો છે. એક તો એમણે હાસ્ય વિશેના જે પ્રચલિત ખ્યાલો હતા, ખાસ કરીને નર્મદ જેવા સમકાલીનોના જે વાસ્તવિકતા પર બહુ ભાર મૂકતા હતા, એને એમણે પડકાર્યા, એક નવો જ સિદ્ધાંત આપ્યો. બીજું, એમણે હાસ્ય અને અદ્ભુત રસ કેવી રીતે કામ કરે છે, એની પાછળ મનોવિજ્ઞાન શું છે, એનું બહુ ઝીણવટથી વિશ્લેષણ કર્યું. ખાલી ઉપર છલ્લી વાત નથી કરી.
હા, એ દેખાય છે.
ત્રીજું, હાસ્ય માટે અસંભવિતતા અને અતિશયોક્તિ કેટલી જરૂરી છે એ વાત પર ભાર મૂક્યો, જે આજે પણ એટલી જ સાચી લાગે છે. ચોથું, પેલો સાચા અને કૃત્રિમ અદ્ભુત રસનો ભેદ, એનાથી સાહિત્યનું મૂલ્યાંકન કરવામાં મદદ મળે.
બરાબર.
અને છેલ્લે, એમણે પશ્ચિમી અને ભારતીય બંને પરંપરાના ઉદાહરણો બહુ સહજતાથી વાપર્યા, એક તુલનાત્મક દ્રષ્ટિ આપી, જે એમના સમય માટે બહુ આગળ પડતી વાત હતી.
તો આ ચર્ચામાંથી મુખ્ય કઈ વાતો શ્રોતાઓએ ખાસ યાદ રાખવી જોઈએ? કી ટેકઅવેઝ જેને કહીએ?
મુખ્ય વાત એ કે નવલરામ આપણને શીખવે છે કે હાસ્ય ઘણીવાર વાસ્તવિકતાની સીમા ઓળંગીને અતિશયોક્તિ અને અસંભવિતતા દ્વારા જ વધારે અસરકારક બને છે. એ ક્યારેક વિકૃત લાગે, પણ એનાથી સમાજ કે માણસનું કોઈ ઊંડું સત્ય સામે આવે છે. અને અદ્ભુત રસ વિશે કે સાચો અદ્ભુત રસ એ પ્રકૃતિની ભવ્યતા કે ખરેખર ઘન અનુભવોમાંથી આવે છે, જ્યારે કૃત્રિમ અદ્ભુત રસ એ લેખકની ચાલાકી કે યુક્તિ માત્ર છે જેની અસર ટૂંકી હોય છે.
બહુ સરસ રીતે સમજાવ્યું. આખી ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે, જેના પર કદાચ આપણા શ્રોતાઓ પણ વિચારી શકે.
કહો ને.
નવલરામે હાસ્ય માટે જે અસંભવિતતા અને અતિશયોક્તિનો બચાવ કર્યો, શું એનો અર્થ એમ થાય કે ક્યારેક વાસ્તવિકતાનું સૌથી વાહિયાત કે વિચિત્ર લાગતું પ્રતિબિંબ જજ આપણને આપણી આસપાસની દુનિયાનું સાચું ચિત્ર બતાવી શકે છે, વાસ્તવિકતા કરતાં પણ વધારે સ્પષ્ટ રીતે?
રસપ્રદ પ્રશ્ન છે.
અને બીજો વિચાર અદ્ભુત રસ વિશે. આજના જમાનામાં જ્યાં સ્પેશિયલ ઇફેક્ટ્સ, સીજીઆઈ, વર્ચ્યુઅલ રિયાલિટી આ બધું એટલું સામાન્ય છે, ત્યાં નવલરામે પાડેલો પેલો સાચા અને કૃત્રિમ અદ્ભુત વચ્ચેનો ભેદ શું આજે પણ એટલો જ પ્રસ્તુત છે, કે પછી એ ભેદ હવે થોડો ઝાંખો પડી ગયો છે?
આ બંને મુદ્દા વિચારવા જેવા છે ખરા. આજના સંદર્ભમાં નવલરામના વિચારોની પ્રસ્તુતતા તપાસવા જેવી છે.
ચોક્કસ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.